સૌને જય મહારાજ. અવધૂત યોગીરાજ દત્તાત્રેય અવતાર શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ એને વંદના. પરમ આદરણીય પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ શ્રીની નિશ્રામાં મહંત શ્રી હરિદાસજી મહારાજ આમંત્રિત વિશિષ્ટ સંતગણ કથા વ્યાસ ભાવિકો માતાઓ આપ સૌ શ્રી સંતરામ મંદિર નડિયાદ એ અવધૂત શ્રી સંતરામ મહારાજે 1887માં જીવિત સમાધિ લીધી અને ત્યાર પછી ઉત્તરોત્તર વિકાસતું એક દિવ્ય તીર્થધામ સેવા તીર્થ સમગ્ર ભારતમાં અને વિદેશમાં વસતા સંતરામ ભક્ત સમાજ માટે બન્યું છે. બ્રહ્મલીન પરમ પૂજ્ય મહંત શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી સંતરામ મંદિરના ગાદીપતિઓમાં 8મા ગાદીપતિ હતા. એક સુઅવસર છે 7મા સાકેતધામવાસી મહંત શ્રી જાનકીદાસજી મહારાજ એમણે બ્રહ્મલીન નારાયણદાસજી મહારાજની મહંત શ્રી તરીકે નિયુક્તિ કરેલી અને દીક્ષિત પણ એમણે જ કર્યા હતા. આજે બિરાજમાન 9મા ગાદીપતિ મહંત શ્રી રામદાસજી મહારાજ પણ સાકેતધામવાસી જાનકીદાસજી મહારાજના હાથે જ દીક્ષિત થયેલા છે. તો આમ સંતરામ મંદિરની એક તેજસ્વી પરંપરા, પુણ્ય અને તેજની પરંપરા અવિરત અક્ષુણ્ણ ચાલુ રહી છે. પરમ પૂજ્ય નારાયણદાસજી મહારાજનો જન્મ અભ્યાસ કાળ થોડો સમય સર્વિસ નડિયાદમાં રહ્યા. એમના માતુશ્રીને આપણે સૌ જાણીએ છીએ, પૂજ્ય મનછાબા, ત્યાગની મૂર્તિ, સંસ્કારની મૂર્તિ અને પવિત્ર વાતાવરણ એમણે નિર્માણ કરેલું, જેનો લાભ પૂજ્ય નારાયણદાસજીને મળ્યો અને પોતાના વ્યક્તિગત જીવનનો એક ધર્મભક્તિમય અંશ અને એને કારણે પૂજ્ય નારાયણદાસજી મહારાજ શ્રી જાનકીદાસજી મહારાજના સંપર્કમાં સંસર્ગમાં સત્સંગમાં આવ્યા અને સમાધિમાંની સેવામાં એમને નિયુક્ત કર્યા. આવકાર પ્રવચન પરમ પૂજ્ય મહંત શ્રી હરિદાસજી મહારાજ.
શ્રી સંતરામ મંદિરના 8મા ગાદીપતિ બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણદાસજી મહારાજને ભાવાંજલિ સમર્પવા આપ સૌ પધારેલાને હું હૃદયપૂર્વક આવકારું છું. આપ સૌના દર્શનથી અમને પણ ખુશી થઈ છે. સૌને આદરપૂર્વક પ્રણામ. જય મહારાજ.
પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ.
જગતનો નિયમ છે, જેનો પિતા પૂજાય તેનો પુત્ર નથી પૂજાતો, જેનો પુત્ર પૂજાય તેના પિતા નથી પૂજાયા. જગતમાં રામના મંદિર છે, ક્યાંય દશરથનું મંદિર નથી. જગતમાં કૃષ્ણના મંદિર છે, ક્યાંય વાસુદેવનું મંદિર નથી. પણ આ સ્થાન, આ સ્થાનની મર્યાદા, એ આજ સુધી જો પૂજાઈ આવ્યો હોય તેનું મોટામાં મોટું કારણ અહીંયા ગુરુત્વ નથી, અહીંયા શિષ્યત્વ છે. આ ગાદી ઉપર બેસનાર તમામ મહાપુરુષો ગુરુ તરીકે નથી આવતા, શિષ્ય તરીકે આવે છે. સદગુરુ તો સંતરામ મહારાજ છે. આ પરંપરા હું કદાચ માનું ત્યાં સુધી, મારી સમજ પ્રમાણે આખા વિશ્વમાં હજી સુધી એક પણ એવી પરંપરા નહીં હોય કે મૂળ પુરુષનું સ્થાનની મર્યાદા જાળવી અને શિષ્યત્વ સાચી રાખવાનું કામ બહુ અઘરું છે. પૂજ્ય મહારાજશ્રીનો અનહદ પ્રેમ, એમની લાગણી આ શરીરના રૂવાણે રૂવાડે ભરી છે. પૂજ્યપાદ કલ્યાણદાસજી મહારાજ અને હું પૂજ્ય ભાઈની કથા ચાલે. રાજા ડૉક્ટર પુલકર સાહેબ રાજા પુલકરજીએ અમને બંનેને ચાલુ કથામાંથી ઉઠાડ્યા. ભાઈની કથા ચાલે અને રાજાપુરકર સાહેબે મને એમ કહ્યું કે તમારે જો મહારાજશ્રીને હવે રાખવાની જ જો ઈચ્છા હોય તો મારી પાસે 20 કલાકનો ટાઈમ છે, હું તમને 20 કલાક આપું છું. જો 20 કલાકમાં તમે મહારાજને સમજાવો નહીં તો હું તમને હવે મહારાજ પાછા નહીં આપી શકું. ચાલુ કથામાંથી પૂજ્યપાદ કલ્યાણદાસજી મહારાજનું હું અમે બંને ગયા. અમે બંને વિચાર કર્યો કરવું શું, નિર્ણય કેમ કરો, આટલા મોટા મહાપુરુષની પાસે જઈને કેમ પ્રાર્થના કરવી. અમને બે ને જોઈ અમે બારણું બંધ કરીને અમે એટલી જ પ્રાર્થના કરી કે મહારાજશ્રી આજ સુધી આપ આપના માટે જીવા, હવે અમારા માટે જીવો. જે વેદના સહી 6 વર્ષ સુધી એમણે અમારા શબ્દનો એક પણ ઉત્તર આપ્યા વગર મૌનથી સ્વીકાર કરી બહાર નીકળીને મેં રાજા પુલકર સાહેબને કહ્યું, સાહેબ આપની તૈયારી કરો, આપણે ડાયાલિસિસ કરીએ. છેલ્લા 6 વર્ષના સંદર્ભના જીવન દરમિયાન અનેક સાધુ સંતો મહાત્માઓ મહાપુરુષો અહીં આવ્યા હશે, પણ મારા 27 વર્ષના સંપર્ક અને વિદ્યાકાળના 10 વર્ષના સંપર્ક 37 વર્ષમાં આ પુરુષ પાસેથી મોટા મોટી વિદ્યા મેં જો કોઈ શીખી તો એ આ પુરુષે કોઈ દિવસ કોઈ પણ માણસની નિંદા નથી કરી. બહુ મોટી વાત છે, પુણ્ય કરવું સહેલું છે, પાપથી અને નિંદાથી બચવું બહુ અઘરું છે, અને એટલા માટે એની વાણીમાં સત્યતા હતી. હું બેઠો હું પડખે, ઘણી વખત મેં જોયું કે માણસ આવીને એમ કે મહારાજ મારી ભેંસ દવા નથી દેતી, બીજે દિવસે દૂધનું કમંડલ લઈને આવે, હું પડખે બેઠો હોઉં, મારી સામું જોવે, હું એમની સામું જોઉં, એટલે હું કહું મહારાજ એની ભેંસ ન દવા દે એની ચિંતા તમારે કરવાની, કોણ પુરુષ કરે. અને મેં ઘણી વખત જોયું છે કરોડોના રૂપિયામાં આડોડતો માણસ મારા પાસે આવીને એમ કે મહારાજ આવતીકાલે અમેરિકા જવા માટે મારા વિઝા લેવા છે, મહારાજ પ્રાર્થના કરજો મને વિઝા મળી જાય. અને એ દીકરી બીજે દિન ત્રીજે દિન આવીને હરખથી એક દીવો નાળિયેર લઈને આવીને કે મહારાજ મને વિઝા મળી ગયા. તરત મારી સામું જોવે કહું કે મહારાજને એમ્બેસીમાં જવું પડે, પણ તમને જે મને માટે થઈને જે પીડા દેખાડી એ પીડા એની નથી, એ પીડા આપણી હતી. કારણ મને યાદ છે, હું એક વખત બેઠો હતો એટલું ત્યારે મને રાજાપુરકર સાહેબે એમ કહ્યું બાપુ મહારાજશ્રીને કયો ટ્રાન્સપ્લાન્ટ કરીએ. સાહેબને ખબર હતી બાપુ મારી વાત માને, દીકરા કરતા પણ વધારે ભાવ અને લાગણી મારા ઉપર હતા, અને એમને ખબર પડી ગઈ કે હું જામનગરથી આવવાનો છું. જેવો હું રૂમમાં દાખલ થયો એટલે તરત હાથ પકડીને મને કહ્યું ચાલો અંદર સમાધિમાં. નિર્ગુદાસજી મારા સાથે હતા, અમે બે બેઠા, કોઈ દિવસ ન બે અંદર લઈને મને કહ્યું કે જેટલા લોકો મારી પાસે મારા બાપુ આવે છે બધા સુખ લેવા આવે છે. બહુ વાત મોટી કરી મેં, એ શબ્દનો ઉચ્ચાર ન કર્યો. મેં રાજાપુરકર સાહેબને કહ્યું સાહેબ આપણે ટ્રાન્સપ્લાન્ટ નથી કરવું. મને કહ્યું 5મની 6 બાપુ નહીં થાય, પણ સંસ્થાની પરંપરા મારે નથી તોડવી. સંતોને પોતાના દુઃખ કોઈ દિવસ દુઃખી કરી શકતા જ નથી. સંતો જ્યારે પણ દુઃખી દેખાય ત્યારે પોતાના દુઃખથી નહીં, સમાજના દુઃખથી ના આપણા દુઃખથી દુઃખી હોય છે. પૂજ્યપાદ મહારાજશ્રીની ગેરહાજરી નથી, સ્થૂલ શરીર તો અત્યાર સુધી આ દિવાલની વચ્ચે સંકળાયેલું હતું, હવે મારા તમારા હૃદયના પટ ઉપર બેઠા છે. હવે અદબ રાખવાની છે એ મહત્વની છે. અત્યાર સુધી તમારી આસ્થા જે સ્થાન અને જે પુરુષની દિવ્યતા પ્રત્યે હતી એના કરતાં વધારે આસ્થા તો હવે દરવાજે બેઠા છે, હવે દરવાજે બેઠા છે. તમે કંઈ કુડકપટ કરશો એનું ધ્યાન એ રાખશે, પણ તમે દુઃખી થશો તો તમને માર્ગદર્શન પણ એ જ પુરુષ આપશે. હવે વધારે જવાબદારી થાય અને એવી જવાબદારી ભરી જીવન જેમને નડિયાદને સંતો મહાપુરુષોને પોતાની ચેતનાનું સ્થાન બનાવ્યું હતું. તો જે બાપુ સાથે હું એક ચર્ચા કરું ત્યારે કહ્યું આ એક જ સ્થાન એવું છે કે જ્યાં બધાને એકત્રિત કરીને ઊભું કરી રહેવાની સ્થાન હતી. છતાં સંતો સ્થૂળ શરીરથી ભલે જાય, સૂક્ષ્મ શરીરની ચેતનાઓ એની કાયમ માટે અહીં રહેતી હોય છે. અને એવા પૂજ્ય મહારાજ શ્રી માટે શ્રદ્ધાંજલિના શબ્દો પાસે મારી પાસે શબ્દો નથી, પણ એક વાત બહુ સ્પષ્ટ છે. અત્યાર સુધી અમે અહીં આવવા માટે આળસ કરતા, ક્યારેક પ્રમાદ કરતા તો મહારાજ ફોન કરાવતા, હવે ફોન નહીં, હવે વધારે જવાબદારી થઈ કે હવે વધારે આવવું પડશે. આ સંસ્થા પ્રત્યે આસ્થા રાખનાર, આ સંસ્થા પ્રત્યે સેવા કરનાર, દેશમાં રહેતા હો વિદેશમાં રહેતા હો, મને યાદ છે મારા શ્રીનું શરીર શાંત થયું, હું ગાડીમાં જતો હતો, પાનના કલ્લા પાસે ટ્રાફિકમાં ઊભો હતો, તો એક મુસલમાન સ્ત્રી ઊભી કહેતી હતી કે આજે અમે ઉઘાડા થઈ ગયા, હવે અમારું રક્ષણ કોણ કરશે? ક્યાં વેદના કામ કરે છે, ક્યાં ચેતના કામ કરે છે એને ખબર નથી કે હું ગાડીમાં સાંભળું છું. એક ફકીર જેવી સ્ત્રી, માંગણી જેવી સ્ત્રી એમ કહેતી હતી અમે ઉઘાડા થઈ ગયા, મહારાજના હાથ કેટલા લાંબા હતા આ એની દ્રષ્ટિ છે. અને એવી દ્રષ્ટિની વચ્ચે જ્યારે હું તમે જીવી રહ્યા છીએ ત્યારે પૂજ્યપાદ સંતરામ મહારાજનું આ સ્થાનની જવાબદારી માટે આપણે સૌ વધુ જવાબદાર થયા છીએ. અને એ ભૂમિકા દ્વારા પૂજ્ય મહારાજશ્રીના અનંત ઉપકારો આ સ્થાન ઉપર રહ્યા છે, ને એમની ચેતનાએ સંતરામ મંદિરની ચેતનાને વધુ વિસ્તાર બનાવી છે. પણ અત્યાર સુધી બે હાથ કરતા કામતા, પણ હવે તો આ સંતરામ મંદિરના અનેક સંતો હાથો થયા, એના હાથ વિશાળ બન્યા, અજાનુબાહુ હતા એ સહસ્ર નામ બન્યા છે. અને એવા સંતોની પરંપરા આ સુધી આપણે ત્યાં ચાલી રહી, એ પરંપરાને જાળવી રાખવાનું કામ બહુ મોટું વિશાળ આપણી પાસે જવાબદારી ભર્યું છે. પૂજ્યપાદ રામદાસજી મહારાજ, પૂજ્ય દાનકીદાસજી મહારાજની ખૂબ સેવા કરી, પૂજ્ય નારાયણદાસજી મહારાજનો વિશેષ અનુભવ એમના ઉપર કાયમ રહ્યો, અને એ જ ગાદીને તપાવવા માટે શિષ્યત્વની પરંપરામાં રામદાસજી મહારાજ બિરાજી રહ્યા છે, ત્યારે નારાયણદાસજી મહારાજની સેવાની ચેતના એમનામાં ઉતરેલી છે, હવે એ પ્રગટ થવાનો સમય થયો. અને એવું પ્રાગટ્ય અહીંયા ઉપસ્થિત થયું ત્યારે આટલા બધા સંતોની હાજરીમાં હું તમે બેસી છીએ, ત્યારે હવે આ મંદિર પ્રત્યેની આસ્થા, આ મંદિર પ્રત્યેની શ્રદ્ધા આપણી વિશેષ કરે છે. પણ છતાંય હું સમજીને તમને કહી શકું, પૂજ્યપાદ મહારાજશ્રીની જે કરુણા હતી, એમની જે દયા હતી, એમની જે સરળતા હતી, એમની જે સૌમ્યતા હતી, એ સંતરામ મંદિરની તપનું ફળ હતું. અને એ તપસ્યાનું ફળની ભૂમિકા દ્વારા આજ અનેક સંતો મહાપુરુષો ક્યાંથી ક્યાંથી લોકો આવ્યા, પણ છતાં નાનકડો એ ગરીબમાં ગરીબ માણસ હોય તો એમ કે મહારાજ મારા ખેતરમાં મારે બોર કરવો, પાણીની વ્યવસ્થા કરો. આ વર્ષની પૂનમ વખતે હું જ્યારે અહીં આવીને બેઠો ત્યારે મને કહ્યું કે બાપુ દૂધ એટલું બધું આવ્યું કે 25 મણ ઘી થયું એમાંથી. એટલે મેં એમને હસતા હસતા કહ્યું કે તમારે ગાયો નહીં, ગોવાણ નહીં, ગૌશાળા નહીં, કાંઈ નહીં, અને સીધા લાખો લીટર દૂધ આવે ને અમે અવાર ત્યાં સાંજુદી મજૂરી કરીએ તો 5 લીટર દૂધ ન મળે તો હસવા માંડ્યા. પણ પછી મને કીધું કે 25 ડબ્બા ઘી તો થયું, પણ બીજા 25 ડબ્બા એમાં ઉમેરીને 50 ડબ્બા ઘીનો શીરો કરીને લોકોને ખવડાવી દીધો. કોણ કરે આ? કોઈ ન કરે. અને એ દિવ્ય મૂર્તિની સ્થૂલ શરીરની ગેરહાજરી આપણી વચ્ચે થઈ જ આપણે કહીએ શ્રદ્ધાંજલિના રૂપમાં, પણ એ મોહ માયા ચોક્કસ એ લઈ ગયા આપણી પાસેથી, પણ છતાં હવે આપણી જવાબદારી વધુ થાય. અને એ જવાબદારીના રૂપમાં પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં વંદન સિવાય બીજા કોઈ શબ્દો નહીં કહી શકાય. મારું તો સદભાગ્ય છે, હું તો ભણીને આવ્યો ત્યારે પણ સૌથી પહેલું ઇનામ એમની પાસે, હજી રૂપિયો હાચવી રાખ્યો છે મેં, મને સૌથી પહેલો 1 રૂપિયો આપ્યો હતો. અને આ શરીર જ્યારે આ સ્થાન ઉપર સોંપ્યું ત્યારે મારા ગુરુ મહારાજ પણ એમને જ સોંપીને ગયા. સૌથી પહેલું તિલક ભરતદાસજી મહારાજ, ગણેશદાસજી મહારાજ બધાની હાજરીમાં મને એમને કરેલું અને કહ્યું મહારાજ કાયમ તમારી સાથે છે. અને હું માનું છું આજ સુધી મહારાજ સાથે રહ્યા નહીં, હજી પણ મહારાજ મારી સાથે છે. પણ એ લાગણીને પ્રેમ જ્યારે જ્યારે એ આવતા ત્યારે મળતા હતા, પિતા જેવું વાત્સલ્ય એમને મળતું, માતા જેવો પ્રેમ એમની પાસે મળતો હતો, અને સદગુરુ જેવી દિવ્યતા એમની પાસેથી મળતી હતી, એનો અજંપો કાયમ મનમાં રહેવાનો. છતાં મારીને તમારી હવે વિશેષ ફરજ થાય, પૂજ્ય મહારાજશ્રી પ્રત્યેની જેવી શ્રદ્ધા હતી, જેવી લાગણી હતી, એવી જ લાગણી અને પ્રેમ આદરણીય પૂજ્યપાદ રામદાસજી મહારાજ પ્રત્યે. મેં પહેલાં એ કહ્યું છે અને ફરી યાદ કરીને કહું, આ ગાદી ઉપર બેસનાર છે એ શિષ્યત્વ છે, એ સંતરામ મહારાજનું શિષ્યત્વ છે. અને એ શિષ્યત્વ માટે મારી ને તમારી જવાબદારી વિશેષકર થતી હોય છે, અને એ જવાબદારીમાંથી મુક્ત ન થવા માટે થઈને આપણે સંકલ્પબદ્ધ થઈએ. જે રીતે રોજ મંદિરે આવતા હતા, જે રીતે ખુલતી વારીએ દર્શન કરવા આવતા હતા, એ રીતે આવજો. મને એક મુસ્લિમ બિરાદર મળ્યા, મને એમ કહ્યું, બાપુશ્રી, હું 20 વર્ષથી કોઈ દિવસ ઉઘડતી બારીમાંથી મેં માંદો નથી પડ્યો. હું 20 વર્ષ ત્યાં હું દર્શન કરું છું, પણ હજી હું દર્શન ચાલુ રાખીશ. હવે તો મહારાજની ટેકને જો લજાવું તો મારું ભક્તિ પણ જતું રહે, એને કીધું હું ચાલુ રાખીશ. હું આપને પણ મારી વિનંતી કરું છું, તમે જે રીતે મંદિરે આવતા હતા એ રીતે મંદિરે આવજો. આ મંદિર કદાચ તમારું નહીં મારું કંઈ હિત કરે કે ન કરે, પણ એ ચેતના તમારા માટે કાયમ જાગૃત રહેવાની, કાયમ તમારી સાથે રહેવાની, અને એને આપણે વફાદાર રહેશું, એને આપણે વિશ્વાસમાં રાખશું, તેના આશીર્વાદ મારીને તમારી સાથે કાયમ રહેવાના છે. એવા પૂજ્યપાદ મહારાજશ્રીએ હમણાં પાઈ બોલતા હતા, અને અનેક સંતોએ કેટલું બધું બોલ્યા, પણ છતાં જેના માટે બોલીએ એટલું ઓછું થાય. પણ એક વાત તો બહુ સ્પષ્ટ કરી શકીએ કે સૂકો રોટલો હોય ને દૂધમાં પલાળેલો હોય, પણ માં ખવડાવે એમાં ફેર પડે. એ અજંપો કાયમ રહેવાનો, પણ છતાંય એક નાનકડી લાડુની પ્રસાદી આપે તો આત્મસંતોષ થાય. એવો અસંતોષ લઈને જ્યારે જતા હોય છે ત્યારે બી સંતોષની પ્રસાદી. ઘણી વખત ભાઈ મને એમ કે સંતરા મંદિરની બુદ્ધિ યાદ રાખીએ, હું આવું ત્યારે સામેથી લાડવા માગીને કહું મારા શ્રી પ્રસાદ આપો, પણ હું જામનગર જ્યાં હું ત્યારે નિર્ગુણદાસને પૂછે બાપુ શું લાવ્યા છે, ખાવાનો શોખ ન હતો પણ પ્રસાદ તરીકે ગમે તે સ્વીકારે, જમવા બેસે તો એ સાથે રાખે. અને એવો ભાવ, એવી લાગણી કાયમ માટે રહી. ક્યાંના ક્યાં બેઠા હોય તોય અષાઢી બીજ આવે, રથયાત્રા હોય એટલે ફોન કરાવીને કહે આજ બાપુનો જન્મદિવસ છે ફોન કરો, અને સારામાં સારી વસ્તુ રાખીને ખવડાવે. આ એક મમત્વ હતું, અને એ મમત્વ કાયમ માટે રહ્યું, એના ઋણ છે. એ ચેતન આત્માની આશીર્વાદ કાયમ આપણા ઉપર બન્યો રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે. પૂજ્યપાદ રામદાસજી મહારાજ એ સંતરામ મરુદનું સ્વરૂપ છે, નારાયણ દાસ માણસની અસીમ અનુકંપાનું અનુગ્રહનું સ્વરૂપ છે એવી ભાવના આપણામાં કાયમ બનું રહે. આ સંસ્થાના સેવકો એના માટે તો કદાચ જેટલું બોલું એટલું ઓછું થાય, પણ મેં જોયું છે કે અબજોમાં આડટતા હોય છતાં હવારના પરમાં 3 વાગ્યામાં હંજવારી હાવણી લઈને કાઢતા હોય. કોઈને ખબર ન પડે કે કોણ દીકરી કોણ છે ને કોણ વહુ છે ને, પણ છતાં હંજવારી કાઢીને મંદિરની ચાકરી કરનારા ઘણા વ્યક્તિઓની સાથે હું સંપર્કમાં છું. તમારી સેવા કાયમ મહારાજ અખંડ રખાવે એવો ભાવ કાયમ તમારા માટે રખાવે, અને આપણા સૌની વિશેષ કર જવાબદારી થાય, અને એ જવાબદારીનું પુણ્ય આપણા માટે કાયમ બન્યું રહે. પૂજ્યપાદ મહારાજશ્રી હવે અહીંયા બેઠા છે, અત્યાર સુધી તો સૂતા હતા, તમને દર્શન થાય કે ન થાય એવું હતું, પણ હવે તેમની શરીરની સ્થાપના કરી, હવે આપણી જવાબદારી વધુ થાય. વાસ્તુદેવની જેમ આંગણામાં બેઠેલા હોય અને ઘરમાં સારા નરસા સમાચાર જે કાંઈ સુખ દુઃખ થતા હોય, જેમ વાસ્તુદેવને ખબર પડે એમ મારા ને તમારા જીવનમાં કાંઈ સુખ દુઃખ થાય એની ફરિયાદ કરવાની જગ્યા હવે કાયમ આપણા માટે બની. પણ ભગવાનને પ્રાર્થના, સંતો ફરી કહું, સંતો પોતાના દુઃખથી ક્યારેય દુઃખી નથી હોતા, સંતો જ્યારે દુઃખી હોય ત્યારે સમાજના દુઃખથી દુઃખી હોય, અને એવા પીડિત લોકોની ઉપર જેને કરુણા વરસાવી એ કરુણામૂર્તિના ચરણોમાં કોટી કોટી વંદન.
પરમ તપસ્વી પૂજ્ય કલ્યાણદાસજી મહારાજ,
મહારાજજી કા જીવન હમ જિસ કોને સે ભી દેખેં, જિસ તરફ સે ભી દેખેં, ઉનકે જિસ કર્મ કા ભી હમ ચિંતન કરેં, તો હમે વહાં પે સાધુતા નજર આતી હૈ. લગભગ 30-35 સાલ સે હમ ભી સંતરામ મંદિર મેં મહારાજશ્રી કે દર્શન કો આતે થે, और महाराज जी के जीवन में हमने देखा कहीं पर भी उग्रता नहीं दिखी, सौम्यता थी. यहाँ तक जैसे पूज्य महाराज देव प्रसाद जी अभी बोले, एक दिन मैं भी महाराज जी के पास बैठा था, एक देहात का गरीब आदमी किसान आया और बहुत भीड़ लगी हुई थी वहाँ पर, सीधे महाराज जी के चरणों में उसने नमस्कार किया और लोग हटा रहे थे कि अभी महाराज जी के पास बहुत भीड़ है, तुम यहाँ से चले जाओ. सभी लोगों को कह रहे थे व्यवस्था के लिए. वह कहने लगा महाराज जी से मेरे को एक जरूर बात करनी है, जरूरी बात करनी है. तो महाराज जी के कान में ये बात पड़ी तो जितने भी सेवक लोग थे उनसे कहने लगे इसको आने दो. वह महाराज जी के नज़दीक गया और मैंने भी सोचा शायद ये कोई बहुत बड़ी बात पूछ रहा हो, तो कहने लगा महाराज मेरा बैल खो गया, वह कब मिलेगा मेरे को। तो मैंने महाराज जी के नेत्रों की ओर देखा, महाराज जी के नेत्रों में जो है आंसू भर आए। उसकी दीनता देख करके कहने लगे महाराज जी की कृपा से जाओ, महाराज जी की समाधि में दर्शन करो, उनकी कृपा से तुम्हारा बैल लौट आएगा। बड़ा आश्चर्य, आप देखें दूसरे दिन मैं बैठा था महाराज जी के दर्शन के लिए, वो आदमी आया वही, कहने लगा महाराज आपकी कृपा से मेरा बैल चला आया। यह महाराज जी की करुणा थी। मानस की पंक्तियों में हम पढ़ते हैं कि संतों का चरित्र कैसा होता है। वैसे हमारे विद्वानों ने शास्त्रीय प्रमाणों के अनुसार संत के चरित्रों की बड़ी विस्तृत व्याख्याएं की, और पूज्य ब्रह्मलीन स्वामी जी महाराज उसी कोटि के संतों में थे। मानस में एक आधा श्लोक है, सब ही मान प्रिय आप अमानी। जहां आज हम देखते हैं संसार में चारों तरफ प्रतिष्ठा की प्राप्ति के लिए व्यक्ति एक अंधी दौड़ में दौड़ रहा है, विज्ञापनों के माध्यम से, मीडिया के माध्यम से, और भी अनेक जो है कार्यों के माध्यम से चाहता है कि सम्मान की उस सर्वोच्च शिखर पर मैं प्रतिष्ठित हो जाऊं। किंतु एक महापुरुष को हमने जीवन में ऐसा देखा जो प्रतिष्ठा से बहुत दूर, सिर्फ परोपकाराय सताम विभूतयः, परोपकार ही जिसका लक्ष्य था। कोई मैं यहां बैठ करके कोई मिथ्या बड़ाई नहीं कर रहा हूं, जो मैंने देखा वो मैं बता रहा हूं। सब ही मानप्रद, सबको सम्मान देते थे, किंतु आप अमानी। सम्मान के बदले वह सम्मान चाहते नहीं थे। अगर कोई सम्मान के शब्द उनके सामने बोल भी देता था तो मैंने उनकी अनेक बार उनकी तरफ देखा और देखने से यह लगता था कि यह इस शब्द को सुनकर के बहुत जो है लज्जित सरीके हो रहे हैं। अपनी प्रतिष्ठा को जिन्होंने जीवन में कोई स्थान नहीं दिया, अगर कोई बहुत ही उनकी प्रतिष्ठा कर देता था तो कहते थे यह मेरी नहीं, यह महाराज की प्रतिष्ठा है, यह महाराज का जो है वह जो है कृपा है। ऐसे महापुरुष को आज हम श्रद्धांजलि देने के लिए यहाँ एकत्रित हुए हैं, जिन्होंने अपना जीवन परोपकार के लिए जिया, अपना जीवन संसार के दुखी मनुष्यों को आश्रय देने के लिए जिया। अपनों का तो सभी लोग पालन करते हैं, किंतु जिसने अपनत्व से भी ऊपर उठ करके वासुदेव कुटुंबकम की भावनाओं को जीवन में पहला स्थान दे करके जिन्होंने मानव मात्र की सेवा की, कोई पक्षपात से रहित हो करके, कोई पक्षपात नहीं, कोई भी उनके सामने गया और महाराज जी ने उसको अपना बनाया। हम भी आश्चर्य करते हैं, जब पहले बार हम यहाँ पर आए थे उस समय नर्मदा जी के तट पर हम भ्रमण कर रहे थे, मैंने माँ नर्मदा से प्रार्थना की कि माँ किसी ऐसे संत को मिलाओ जिसके दर्शन करने से कुछ सुनने को मिले। अचानक जो है माँ नर्मदा जी का, पहले हमारा ऐसा नियम था जब हम घूमते थे तो हमारे पास एक चिमटा रहता था, जिस दिशा को हम जाते थे कुछ दिन तक उस दिशा की ओर चलते थे, जब दिशा बदलनी होती तो हम उस चिमटे को खड़ा कर देते थे, जिधर चिमटा गिरता था उसी दिशा की ओर चल देते थे। तो मैंने संकल्प किया माँ नर्मदा जी के तट पर कि मैंने कहा माँ कोई ऐसे संत के हमें दर्शन करा और जिस संत के दर्शन करने से कुछ सुनने को मिले, उसके दर्शन से कुछ प्रेरणा मिले। तो हमने चिमटे को खड़ा किया, चिमटा सीधे इसी दिशा की ओर गिरा। अचानक शाम के समय हम यहाँ पर पहुँचे, झुरमुट बरसात हो रही थी और उस समय यहाँ तक इस आश्रम का इतना विस्तार भी नहीं था।